તારીખ 1/12/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 32માં 16-33 નંબરના મુદ્દા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 23
આત્માના અસ્તિત્વને ઓળખીને સ્વરૂપમાં ટળી જાય. આત્માની હયાતિ શાશ્વત છે, એકરૂપ છે, અને એ હયાતિની અંદર જ્ઞાનાદિ અનંત દિવ્ય શક્તિઓ છે, દિવ્ય ગુણો રહેલા છે, એવું આત્માનું અસ્તિત્વ છે. જેવું છે એવું ઓળખવું, અનંત મહિમાવંત છે તેને ઓળખતા કોઈ અપૂર્વ મહિમા ઉત્પન્ન થશે અને એ મહિમાથી સ્વરૂપમાં સ્થિરતા સ્વરૂપમાં ઠરી જા એમ. આત્માના ઓળખાણથી એની મહિમા લાવવાની વાત છે. એ પ્રકારે જ્યાં સુધી પરિણમન નથી ત્યાં સુધી જીવને રાગ અને પરપદાર્થોનું મહત્વ છે, એનું આકર્ષણ છે, એની આસક્તિ છે, અને પરિણામ બહિર્મુખ થઈને પર પદાર્થમાં લાગેલા રહે છે, ત્યાંથી છૂટતા નથી, જે અશાંતિનું કારણ છે, દુઃખનું કારણ છે. સ્વરૂપને ઓળખીને એનો મહિમા આવતા સ્વરૂપમાં સ્થિર થાય તો શાંતિ થાય, સુખ થાય, તૃપ્તિ થાય. બસ તારું અસ્તિત્વ આશ્ચર્યકારી અનંત ગુણ પર્યાયથી ભરેલું છે. આત્માનું અસ્તિત્વ, સ્વરૂપ અસ્તિત્વ અનંત આશ્ચર્યકારી દિવ્ય ગુણોથી ભરેલું છે કે જેની તુલનામાં આખું જગત તુચ્છ અથવા તૃણવત લાગે છે. તેથી જગત પ્રત્યેના દુઃખભાવથી જીવ છૂટી શકે છે, વિરામ પામે છે. તેનું પૂર્ણ સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું આવી શકતું નથી. આત્માનું જે પૂર્ણ સ્વરૂપ છે એ એટલું બધું મહિમાવંત છે કે છદ્મસ્તની વાણી તો સમર્થ નથી એને કહેવા માટે, પણ દિવ્ય ધ્વનિમાં પણ સ્વરૂપનું વર્ણન કરવું એટલું સામર્થ્ય નથી. એટલે કથનની અપેક્ષા છોડીને, કથનની અપેક્ષા નહીં રાખીને તે જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં ઓળખાય છે, જ્ઞાનમાં અનુભવાય છે, જ્ઞાનમાં વેદાય છે. એ રીતે જ્ઞાનથી તેનો અનુભવ છે અને તેમાં સ્થિર થવું, ખરી જવું, એ જ સ્વરૂપનું ચારિત્ર છે, તે આત્માનું ચારિત્ર છે. આમ ઓળખીને એકાગ્ર થવાનું સંક્ષિપ્તની અંદર મૂળ માર્ગ છે એ વાત અહીંયા 228માં ચાલી છે. કોઈ ખાસ પ્રશ્ન એમાં હતો વિચારીએ એ સર, આ વિષયનો કોઈ પ્રશ્ન હોય તો વિચારીએ.
ઘણું ગમેલા હતા
અસ્થિ નાસ્તિમાં શું છે કે હયાતી અને બિન હયાતી આધાર લેવા માટે પરિણામ ઉપર બહુ મોટો ભાગ ભજવે છે, જેના આધારે ટકવું છે, લંબવું છે, જીવવું છે. જગતમાં સંયોગના આધારે ટકવું, લંબવું, જીવવું એવો નિર્ણય છે. ત્યાં એની નાસ્તિ થાય તો પરિણામ ઉપર બહુ મોટી અસર આવે, અને એની હસ્તીમાં પરિણામ ઉપર બહુ બીજી મોટી અસર આવે છે. એમ આત્માના અસ્તિત્વને, અસ્તિત્વ છે એ આધારનો વિષય છે, અવલંબનનો વિષય છે. એટલે પોતાની મુજબગીને ઓળખવી, કેવા સ્વરૂપે છે, કેવા પ્રકારે છે, તો એનો મહિમા આવે. મહિમા આવે તો સ્વરૂપમાં ઠરવાનો અવસર આવે. મહિમા ન આવે તો અન્ય પદાર્થનો અને રાગનો મહિમા છૂટે નહીં, સ્વરૂપમાં સ્થિર થવાનો કોઈ પ્રકાર ઉત્પન્ન થાય. હા, ત્યાં એક પેરેગ્રાફમાં એક કલાક સંક્ષેપમાં લઈએ છીએ. ચાલતો વિષય પ્રયોજન સિદ્ધિનો છે. ગુરુવારે રાત્રે ચલાવીએ છીએ, એ પ્રયોજન સિદ્ધિમાંથી ચલાવીએ છીએ સંક્ષેપમાં. એટલા માટે નીચેના બે બોલ છે, કુટુંબ પરિવાર અને પરિગ્રહ વિશે ચાલી ગયો છે. બરાબર છે, પોતાની કલ્પના પ્રમાણે અથવા પોતા સમાન કલ્પના કરીને સત્પુરુષના વચનોનું તોલન કરવું, અથવા તેને લૌકિક અર્થમાં ઘટાડવા, અથવા અતિશયોક્તિ રૂપગણમાં ભાવાવેશમાં બોલેલા હોય એમ ગણવા, અથવા પોતાને ખ્યાલ નથી, અજાગ્રત ઉપયોગે એટલે પોતાને ખ્યાલ નથી અને બોલી રહ્યા છે, વચનનો આલાપ કરી રહ્યા છે એમ ગણવા. આમ સત્પુરુષના વચનોનું આ પ્રકારે અનુમાન કરવું કે જ્ઞાન કરવું, એ વિષયમાં આવા આવા પ્રકારની કલ્પના કરવી, તે દર્શનમાંનું કારણ છે. જેને સત્પુરુષનું સ્વરૂપ ઓળખ્યું હોય, એની અંતરંગ દશા ઓળખી હોય, એના પુરુષાર્થને જાણ્યો હોય, એની પવિત્રતાને સમજ્યા હોય, એને તો આવો પ્રકાર ઉત્પન્ન થતો નથી.
વૃદ્ધ અવસ્થા હોય, વૃદ્ધ અવસ્થા હોય ત્યારે શારીરિક ઇન્દ્રિયો બધી કમજોર થાય, સત્પુરુષની કમજોર થાય. વાત એ રીતે અજાગ્રત પણ
ઇન્દ્રિયો કમજોર થાય એટલે જ્ઞાન કમજોર થાય એવું તો નથી. માનો કે આંખે તેજ ઓછું થાય તો દેખાયું છે તો સત્પુરુષ શાસ્ત્ર વાંચી ન શકે, અથવા ઝીણા અક્ષર ન વાંચી શકે. કાન પર અસર થઈ હોય તો સાંભળી ન શકે. मुख्य तो बे इंद्रियो काम करे छे, जे बाह्य ज्ञान मां निमित्त छे एमां तो बे इंद्रियो काम करे छे। अच्छा, બીજીને તો જ્ઞાન સાથે સંબંધ નથી, શુંભવાને શાસ્ત્ર જ્ઞાન તત્વજ્ઞાન સાથે સંબંધ નથી, આહારને સ્પર્શને પણ આત્માના જ્ઞાન સાથે સંબંધ નથી। મન છે એ તો બળવાન જ હોય છે, મન નબળું પડતું નથી। જેણે દેહથી પોતાની ભિન્નતા જાણી છે એને દેહ નબળો પડતા હું નબળો પડ્યો એમ મનના પરિણામ તો નબળા પડતા નથી। એટલે શરીર નબળું પડે છે તેથી જ્ઞાન નબળું પડે છે એવો તો કઈ નિયમ નથી। તો શરીર સશક્ત હોય, પહેલવાનને ઘણું જ્ઞાન હોય, અને કોઈ ક્રશ દેહવાળા હોય એને જ્ઞાન પણ ક્રશ થઈ ગયું હોય એવું બને જ કાંઈ, કેમ કે દેહ તે આત્મા નથી। જો દેહ તે આત્મા હોય તો એવું બધું બને, પણ દેહ તે આત્મા નથી એ સીધી વાત છે। સૌભાગવાન મરણ પછાડી હતા છેલ્લી માંદગીમાં, શરીર ઘણું ક્રશ થઈ ગયું હતું, નિર્બળ થઈ ગયું હતું, પણ સમ્યક દર્શન પામ્યા, આત્માની શક્તિ ફળાક દઈને દેહને આત્મા ભિન્ન થાય એવી જ્ઞાનની શક્તિ પ્રગટ થઈ, શક્તિ વધી છે ત્યાં તો, નિજાત્વમાં શક્તિ ઘટેલી છે, સમયત્વમાં શક્તિ વધી છે।
જ્ઞાનનું ઇન્જેક્શન આપ્યું છે પરમાત્માને, જ્ઞાનનું ઇન્જેક્શન આપ્યું છે તો જ્ઞાનનો કાંઈ ફેર નથી,
અંતર પરિણતિમાં કાંઈ ફેર નથી, બાહ્ય જ્ઞાનમાં ફેર પડે। પહેલાં તો એને ઘેનનું ઇન્જેક્શન આપે તો એમને લેવાની આવશ્યકતા નથી, એમ કે જરૂર નથી, છતાં કોઈ એવો પ્રકાર હોય એને આપી પણ દે તો બહારના પાક જે ઉઘાડ છે એમાં ફરક પડે છે। જ્ઞાનને જે પરિણતિ સ્વરૂપ સાથે જોડાયેલી છે એ પરિણતિમાં કાંઈ ફરક નથી। અત્યારે કોઈ મનુષ્યને ઘેનનું ઇન્જેક્શન આપે તો એની પરિણતિ એવી છે કે હું માણસ છું, એમાં શું ફેર પડે છે? હું ફલાણો માણસ છું એમાં શું ફેર પડે છે? એ પરિણતિમાં કંઈ ફેર પડી જાય છે? અને હું માણસને બદલે તિર્ય થઈ ગયો છું, દેવ થઈ ગયો છું, નારકે થઈ ગયો છું એવું કંઈ પરિણામ આવી જાય છે ક્યાંયથી? ફેર પડે નહીં એ રીતે, પરંતુ શું ફેર પડે? યાદ શક્તિ સાથે આત્મજ્ઞાનને ફેર નથી, સંબંધ નથી। આત્મજ્ઞાન એ સ્મૃતિ વિસ્મૃતિથી પાર ચેત છે, સ્મૃતિ વિસ્મૃતિ જેટલું નબળું નથી, આ પાંગળું નથી એવું આત્મજ્ઞાન। ફરીથી પોતાની કલ્પના પ્રમાણે, એટલે જે કોઈ શાસ્ત્રના ગાથાના નો અર્થ કરે ત્યારે પોતાની કલ્પના પ્રમાણે અર્થ કરે તો બરાબર જ્ઞાની, પોતાની કલ્પના પ્રમાણે અર્થ ન કરે તો જ્ઞાની પણ બરાબર નથી કહેતા, નથી અર્થ સરખો કરતા એવું લાગે જ્ઞાને। વિદ્વાન હોય અને એમ થાય કે આ જ પ્રમાણે અર્થ કરવો જોઈએ, જ્ઞાની એમ અર્થ ન પણ કરે તો એને જ્ઞાનીની ઓળખ્યા ન હોય તો એને એના પ્રત્યેનું જે પરમ વિનય છે એ જળવાતો નથી, અને પોતા કરતા જ્ઞાની નીચી કોટીના લાગે છે, બરાબર સમજતા નથી એને અર્થ કરે છે, હું બરાબર સમજું છું, આમ અર્થ કરવો જોઈએ એમ પોતાને કલ્પના થાય છે. એ અભિનય દર્શન હોવાનું કારણ છે. બધા બોલ દર્શન મને લાગુ પડે છે. પોતા સમાન કલ્પના કરે, પોતે અર્થ કરે એવો જ અર્થ કરે, બરાબર છે. આ અર્થ હું આવો જ કરું છું, મારા જેવો જ અર્થ કરે છે, મને એટલું જ આવડે છે જેટલું એમને આવડે છે એટલું મને આવડે છે, અમારા બેને સરખો જ અર્થ આવડે છે. તો પણ એને પોતા કરતા હીણા માને તો પણ અભિનય થાય છે, પોતાને બરાબર માને તો પણ અભિનય. પોતાની કલ્પના પ્રમાણે પોતા સમાન કલ્પના કરીને બધા બોલમાં જુદો જુદો અર્થ છે, અથવા અથવા કર્યું છે પણ એક અર્થમાં નહીં, આમ આ રીતે અથવા આ રીતે અથવા આ રીતે જેટલા એને એક બોલની અંદર ચાર પાંચ પેટા ભેદ સમાવી દીધા છે. સત્પુરુષોના વચનનું તોલન કરવું, પોતે અર્થ કરે અને એને જે ભાવ જે અર્થમાં ભાવાર્થ ભાસે એટલી જ તુલના કરે. એને સત્પુરુષને તો ભાવ ભાસે છે, પદાર્થ જ્ઞાન છે એટલે એને પદાર્થનું ભાવ ભાષણ છે, અને શબ્દાર્થ આવડે છે, બહુ બોલતો ભાવાર્થ આવડે છે. એના જ્ઞાનમાં એક સરખું જ્ઞેય નથી, એનાને જ્ઞેય પ્રત્યક્ષ છે અને જ્ઞેયની કલ્પના છે, છતાં પોતાની સમાન કલ્પના કરે છે અને સત્પુરુષોના વચનોનું તોલન તુલના કરે છે. અથવા સત્પુરુષે કોઈ વાત કરી હોય તેને લૌકિક અર્થમાં ઘટન અર્થઘટન કરે, જગતમાં જે રીતે એનો અર્થ હોય એવી રીતે એ વાતના અર્થને ખેંચી જાય. અલૌકિક દ્રષ્ટિકોણથી કહેવાયેલા વચનો એને લૌકિક દ્રષ્ટિકોણથી વિચારે તો પણ એને દર્શનનો અનુબંધ થાય છે, અથવા દર્શન એનો હોય તે તીવ્ર થાય છે.
બરાબર.
જેમ કે લૌકિક રીતે એમ વિચારે કે કોઈ ચમત્કારથી આપણને લાભ કરી દે પ્રસારમાં, માટે વિષય વધારે થાય. ગુરુદેવનું પેલું હાથમાં આપણે હતી તો કે આ કંઈક આપણને માથે ફેરવી દઈએ તો અથવા ગુરુદેવ હાથ મૂકે તો ગુરુદેવ આપણા કારખાને કે આપણને ઓફિસે પગલા કરે અને આપણી કમાણી સુધરી જાય વધી જાય, આ બધું લૌકિક અર્થની અંદર લઈ જવાની વાત છે. એ આત્માને ઘણા નુકસાનનું કારણ છે. ઘણું એટલે જે અનંત જન્મ મરણ કરાવે છે એવા દર્શનોને તીવ્ર કરવાનું, ગ્રહિત વિચારનો ત્યાં સીધો પ્રસંગ ઉત્પન્ન થાય છે. આપણા સમાજમાં પણ કેટલાક મુમુક્ષુઓ એવી ગેરસમજણમાં વિચારતા હતા, ગુરુદેવને આપણે પગલા કરાવી ઘણા કાયમ માટે આપણે પછી પ્રતિકૂળતામાં આવીએ નહીં, પણ તે માથા કરમ બાંધ્યા હશે અને ગુરુદેવ છોડાવી દેશે, અને એવા લોભથી તો ગુરુદેવના પગલા કરાવશે એટલે કાંઈ તારા કર્મ નિવૃત્ત થઈ જશે, પાપ કરેલા હશે મટી જશે કે અશુભનો ઉદય નહીં આવે કેમ બનશે. એટલો સીધો સાદો પણ વિચાર ન કરે અને તત્વજ્ઞાન સમજવાની મહેનત કરે, ક્યાંથી સમજાય તત્વ, એને એને તત્વ સમજાવવાનું કોઈ પરિસ્થિતિ જ હોતી લાયકાત જ હોતી નથી. સંભવિત નુકસાનમાં તો બધા ભૂલ છે બીજાની વાત
બરોબર છે.
જે સત્પુરુષને સાંભળે છે અનુસરે છે એને આવી બધી ભૂલ થાય છે, પોતાને પ્રમાણે કલ્પના કરે છે, પોતાના પ્રમાણે સમાન ગણે છે, વચનોનું એવી રીતે તોલન કરે છે, વિદ્વાનો હોય એ આવી ભૂલ કરે છે. તો કોઈ લૌકિક લૌકિક પ્રવૃત્તિમાં લોકાવેશ જેને કહીએ છીએ એવા પ્રકારના પરિણામમાં યોગ્યતામાં હોય એવા જીવને એવો જ પ્રકાર બને, બધું લૌકિક રીતે જ બધું ભૂલી જાય એને, અલૌકિક પ્રસંગને પણ લૌકિક રીતે જ ખતવે. પરિણામ લડાઈ વગેરે ના થયેલા. લક્ષ્મણજી રામચંદ્રજી ના વચન ને ઉથાપે કે ગૌણ કરે કે એને લૌકિક અર્થમાં લઈ જાય કે કોઈ એને એમ નતા કરતા, એના પ્રત્યે બહુ સમર્પિત હતા. એટલું સમર્પણ તો અત્યારે જે આપણે વિચારીએ છીએ એવું ક્યાંય જોવા ન મળે, શું છતાંય આડું ન આવ્યું. અત્યારે ચોથી નારકીમાં છે લક્ષ્મણ. પ્રત્યક્ષ જ્ઞાને શાયિક સમ્યક દ્રષ્ટિ તદ્ભવ મોક્ષગામી રામચંદ્રજીની ઘણી ભક્તિ કરતા, એટલી બધી ભક્તિ એનું સમર્પણ એનું હતું. એ વનમાં તો કહું હું, એ વનમાં એ મહેલમાં તો હું, મહેલમાં એ વનમાં તો હું, એમના વગર તો હું રહી શકું નહીં, આટલી બધી ભક્તિ. થોડું ભૂલી પણ થઈ હશે, પોતાના ભાઈ હતા પરદેવ વાસુદેવનો એ પ્રકારનો, એટલે થોડો અનુરાગનો રાગનો મુખ્ય ભાગ એ પણ હતો, શું અને આ પણ આ અલ્પ થઈ ગયો હોય, બોલો મુખ્ય થઈ ગયો હોય. બળદેવ વાસુદેવ હતા ને તીવ્ર રાગ હોય છે આપસમાં, બળદેવ જ્ઞાની છે તો તીવ્ર રાગ છે ને, આ તો જ્ઞાની નથી, બળદેવ તો જ્ઞાની છે, શરમ શરીર છે. મંદિરમાં લક્ષ્મણ ના મંદિરો છે. આજે બાલાજી કે શ્રી રામચંદ્રજી નથી, લક્ષ્મણ છે. તિરુપતિ બાલાજી કે રાણપુરમાં જે દાદાજી ને બધા માનતા હતા, એટલે રોજ જવાનું. આપણા બાજુમાં જ મંદિર હતું, ઘરની બાજુમાં એક મિનિટ ના રસ્તે બાલાજી મંદિર હજી છે.
બાલાજી હનુમાનજી બે જુદા જુદા થઈ ગયા, એક જ સમજતો.
બાલાજી લક્ષ્મણ છે, રામચંદ્રજી રામચંદ્રજી છે, બાલાજી લક્ષ્મણ. બાલાજીની મુખ્યતા વાળા મંદિર છે. છતાં તીવ્ર દ્વેષ ના પરિણામે નારકી માં ગયા છે. ત્યાં સત્પુરુષ નો યોગ હતો, છતાં પોતે જે પરિણામ કર્યા એનું ફળ પામ્યા છે, બચાવી નથી શક્યા પોતાની જાતને. રાવણે એવી ઘણી લડાઈઓ કરી હોય છે, મુખ્ય લડાઈ જે પૌરાણિક પ્રસંગ હોય છે એની હોય છે, પણ જીવનમાં એવી ઘણી લડાઈ કરેલી હોય છે. જ્યાં જ્યાં શરીર બળ વિશેષ હોય છે એમ, એટલે જ્યાં જ્યાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે ઉતરી પડે છે, અને પછી તાકાત નથી કે સામો કોઈ જીતી જાય ને મારફાડ કરી નાખે. ઘણા અનેક પ્રસંગો બનતા હોય નાના મોટા.
સાત તે રહેવા વાળા સત્પુરુષ તો ખ્યાલ હોય કે આવા પરિણામ નો આવો ફળ થવાનો.
એના પરિણામ ફેરવી થોડા શકે છે સત્પુરુષ. સત્પુરુષને ખ્યાલ તો આવે છે બધા, કેમ કે પોતે ઊંચે બેઠા છે, પેલા બધા નીચે છે, એટલે વિભિન્ન જીવોના પરિણામનો ખ્યાલ આવે છે. એ ફેરવી નથી શકતા. પોતે ક્યાં પ્રવૃત્તિ કરે કે એને ખ્યાલ આવ્યો કે ફરવા તૈયાર થયો છે તો સીધું બાણ વાગે એનો. પણ એમ ખબર પડે કે સાંભળે એમ નથી શું કે, પછી શક્તિ ને સમયનો જ વ્યય કરવાનો રહ્યો ને શું કે, યોગ્યતાનો ખ્યાલ આવી ગયો. સમાધાન વાત છે એ જીવની એ જ ગતિ એ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ નિયતિને પણ સમજે છે કે એટલે કર્તૃત્વ બુદ્ધિ એ તો કઈ થવાનો પણ તીર્થંકર નું દ્રવ હોય અને અપરાધ કરે તો એને નુકસાન ન થાય
એમ નથી,
માટે અપરાધ થી ભયભીત રહે છે આત્માર્થી જીવ. તાત્પર્ય છે કે આત્માર્થી જીવ, આત્માનું હિત કરવા નીકળેલો જીવ અપરાધથી ભય પામે છે. મારે દુઃખી થવું નથી, હવે અપરાધનું ફળ દુઃખ છે, સુખ નથી, તો એનાથી પાછો ફરે છે. અહીંયા દ્રષ્ટાંત પુરાણમાં લેવાનું કારણ શું છે કે આવા સમર્થ પુરુષ છે, એને અપરાધ કર્યો તો નરકમાં જતા એને કોઈ રોકી ન શક્યો. રામચંદ્રજી એને રોકી ન શક્યા, શ્રી કૃષ્ણને નેમિનાથ ભગવાન રોકી ન શક્યા. અહીંથી તો સંકેત લઈને ગયા છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણજી અહીંથી સંકેત લઈને ગયા છે. દેહ છોડ્યો છે, સમ્યક દર્શનમાં છોડ્યો છે, કોણ પરવા જતા, સમ્યક નહોતું, ધર્મ નહોતો ગયો, કોણ પરવારી ગયા. સુદેવના જે ફોન હતા એ ફોન ન રહ્યા, પાણીની સગવડ ન રહી, આહારને તો ક્યાંથી રહી, પાણીની વ્યવસ્થા નહોતી છેલ્લે. દ્વારકા તો સળગી, કુટુંબ પરિવાર તો સાફ, રાણીઓ સાફ, મા બાપ સાફ, ભાઈઓ સાફ, બધું બે જ રહ્યા પોતે. બળદેવ વાસુદેવ મારે પાણી ચૂપીડા તરસે પીડા, ગમે ત્યાંથી પાણી લાવો, હું પાણી વગર ભરી દઈશ, ગમે તેથી પાણી લઈ આવો તમે. મોટા ભાઈ છે તો એમ કે પાણી લઈ આવો. સાધારણ માણસ બે ચાર કલાકની મુસાફરી હોય તો પાણીનો કુંજો હારે લે. ત્રણ ખંડના ધણી છે, સોનાના એક 16108 રાણીના 16108 મેલ કર્યા હતા દેવોએ. બરોબર, આ બાજુ ગોકુળ મથુરામાં હતા, ટાઈમ પાક્યો, સોનાની દ્વારકા બનાવી. મહારાજ બધા દેવો આવીને, દેવો તો સેવા કરે છે,
સેવા કરે,
પધારો આપના માટે 16108 રાણીઓના એટલા મેલો સોનાના તૈયાર છે, એક એક સોના. પણ નવ દેશ શરૂ થયો, એ પૂરો થયો, શાશ્વત ક્યાં સુધી છે, બધું સાફ, પાણીની વ્યવસ્થા નથી મળતી. બધું નેમિનાથ ભગવાનના સંવત્સરમાં ગયા, ધર્મ પાયમાં, સાહિત સમય દર્શન પાયમાં છે, નારકીમાં ગયા તો સંકેત લઈને ગયા છે. પાણી પાણીના પોકાર કરતા કરતા ગયા છે, આર્થ ધ્યાન એટલું થઈ ગયું. પાણી લાવે એ પહેલાં તો જરા કુમારનું માન વાગે છે. લૌકિક અર્થમાં ઘટાવા અથવા અતિશયોક્તિ ગણવી. સત્પુરુષનું જ્ઞાન મધ્યસ્થ હોય છે, જેટલું જાણે તેટલું જ કહે, ઓછું અદકું કહેતા નથી. છતાં પણ અતિશયોક્તિમાં એ બોલ્યા છે એવું ભાષાયેલું લાગે, એને દર્શન હોવાનું આવરણ આવે છે. નિત્યત્વ એનું તીવ્ર અથવા આવેશમાં આવીને ભાવના, કોઈ ને કોઈ ભાવના આવેશમાં લાગે, લાગણીના આવેશમાં બોલ્યા છે, એ પણ અભિનયનો પ્રકાર છે. અથવા એમની પરિણતિને નહીં જાણીને અજાગૃત ઉપયોગે વચનાલાપ છે, મધુર શબ્દ છે, કઠોર શબ્દમાં એને બકવાસ કહેવામાં આવે છે.
સમજવો છે, એ સમજવા માટે જે આતુર છે,
અત્યંત જિજ્ઞાસામાં પ્રવર્તે છે. શ્રીમદજીએ એને એ દુનિયાએ એને જ્ઞાન કહ્યું છે. એ જિજ્ઞાસાના ફળ સ્વરૂપે જ્ઞાન છે, પણ એને કાર્યનો કારણમાં ઉચ્ચાર કરીને એક ન્યાય એને જ્ઞાન કર્યું છે. જિજ્ઞાસાને જ્ઞાનનો અંગ કર્યું એ જ્ઞાન. વાતને ખૂટી નાખી છે કે કોઈ રીતે જે જિજ્ઞાસામાં આવે તો એનું અવશ્ય અવશ્ય કલ્યાણ થાય, એ જિજ્ઞાસામાં ના આવે કોઈ કાળે એને કલ્યાણ થાય. પ્રસંગ નામનો જે મહાદોષ છે એના પેટા પ્રકાર કેટલા કેટલા છે એ બધા ચાલે છે, અને આ પ્રકારનો સ્વછંદ નીચેના પ્રકારથી ઉત્પન્ન થતો નથી. સ્વછંદ જ એને ઉત્પન્ન
Thank you.
પ્રત્યક્ષ યોગ હોય એ પરમાત્મા યોગ ને જતો કરે. ટેપ તો લેવાય છે, ટેપ સાંભળો છે, વિડીયો લેવાય છે તો વિડીયો જોઈ લેજો. પ્રત્યાનું કામ છે ને, વ્યક્તિનું શું કામ છે? વિષયનું કામ છે, વિષય તો ટેપમાં આવી જવાનો છે, વિષય તો વિડીયોમાં પકડાઈ જવાનો. જેટલા પ્રકારના વિચારીને ચર્ચા કરીને સ્પષ્ટ કરવા કરી લેવાય. વિડીયોનું સાધન તો આ છેલ્લા ચાર પાંચ પાંચ સાત વર્ષમાં પ્રસિદ્ધ છે. પાંચ સાત વર્ષ પહેલા તો એમાં ક્યાં વિડીયો આવવા દેતા હતા? પ્રદેશમાં વિડીયો હતા, પણ અહીંયા તો ઇમ્પોર્ટ ઉપર જ માન હતો. અહીંયા તો વિડીયોના નામથી જ લઈને આવ્યા હતા. સાત વર્ષ પહેલા તો વિડીયોના નામથી જ લઈને આવ્યા. વિડીયો વળી શું કરવાથી સરખામણી કરવાનો વિષય નથી. આના બદલે આમ થાય પણ એનું કોઈ અર્થ મેં જોતું નથી. કોઈ પ્રત્યક્ષ નું સ્થાન પૂરતી કરી શકે એવી કોઈ પરિસ્થિતિ છે? આપણે વિચારીએ કે ઘરની અંદર મોટી બનાવ હોય, પછી એ કામકાજમાં તો કામે લાગતા નથી. ના હોય તબિયત બગડે, આયુષ પૂરું થવાની તૈયારી હોય, પણ એ હોય ત્યાં સુધી કોઈ શોખ કરતો નથી. નહીં હોવાનું કામમાં આવે એવી તો વસ્તુ પરિસ્થિતિ છે એ તમારા ઉપર થઈ હોય, જર્જર શરીર થઈ ગયું હોય, શું હયાતી માં કોઈ તંદુરસ્ત શરીર હોય પણ અંદર થી ખલાસ હોય લાગે ખબર છે કે આ જડ વસ્તુ છે, વ્યક્તિ નથી તો ખબર જ છે. અસ્થિનાસ્તિ નો ભાન છે, મોટો છે, બોલતા ચાલતા દેખાય છે, પણ છતાં ત્યાં એ વ્યક્તિ નથી. બરાબર ખબર છે ભાન છે તો હયાતી નું ભાન છે. પ્રત્યક્ષ પુરુષ વિધિમાં એને સરળ વિધિ આવે તમને કઈ ઉદ્દેશ ન દેતા હોય એનાનો પણ કેટલો ફરક પડે. સાનિધ્ય હોય ઘણો ફરક પડે. વૈમાનિક દેવમાં બહુ મોટા પુણ્ય લઈને ગયા છે એટલે ઇન્દ્ર જે પુણ્ય હોય એટલા બધા પુણ્ય લઈને ગયા છે એટલે પ્રત્યક્ષ યોગ ને સત્સંગ ને ગૌણ કરવાની નથી, આત્મહિત ની સમજણ વાળાને હોતી નથી, એ વિષયમાં જેની અણસમજણ છે એને આવા પ્રકાર સમજણ વાળાને આ પ્રકાર હતો. બીજી વાત પોતાની સામે સામેનો બોલ છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી પણ સત્પુરુષનું સમાગમ વધુ ઉપકારી સમજવો બહુ ચોખ્ખી સીધી વાત છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી પણ પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ વધુ ઉપકારી સમજવો અને તેને મુખ્ય કરીને ઉપાસ કરવો, એની મુખ્યતા રાખવી. એની મુખ્યતા પાસે તો શાસ્ત્ર શાસ્ત્રની મુખ્યતા થાય, ન તો એમની ટેપની મુખ્યતા થાય, ન તો એમના વિડીયોની પણ મુખ્યતા. અથવા સત્પુરુષ ના ઉપકાર ને બધા પ્રકાર ભિન્ન ભિન્ન છે. અથવા પોતાના અપ્રસિદ્ધ ગુરુને પ્રસિદ્ધ જ્ઞાનીનું નામ પ્રગટ કરવું એવું માનાક્ષેપ બને છે. એનો સંબંધ મારે તો આમની સાથે લૌકિકમાં કહે ને, કોઈ લૌકિકની અંદર ઉત્તમ માણસ હોય તો એનો હક પણ બતાવે. અમારે એને આમ સંબંધ અમારા આમ સગા થયો એમ કે માનાર્થે પોતાને પણ સાથે આગળ સંબંધ છે. આ પ્રકાર પણ દર્શનમાં નક્કી કરનારો છે. સત્પુરુષના ઉપકાર છુપાવો, મને જ્ઞાન મારી મેળે છે. સત્પુરુષ નિમિત્તે આવો તો એની વાત પ્રસિદ્ધ ન કરે અને પોતે જાણે સ્વયં જ્ઞાન પામ્યો છે પોતાને ઉપકાર થયો હોય. ઉપકાર થયો એટલે સમજણ થયો, આમાં તો સાચું જ્ઞાન થયું હોય તો એવું કરતા નથી. એને તો બહુ જ વિનય હોય છે, પણ જેને થોડી ઘણી સમજણ ઉઘાડ વધુ હોય ને એમાં નિમિત્ત સત્પુરુષ હોય ને તો એ જાણે પોતે પોતાની બુદ્ધિ ચાતુર્યથી આગળ વધ્યો છે. સત્પુરુષનો ઉપકાર દાખવો નથી, સત્પુરુષની મુખ્યતા કરતો એ શાસ્ત્રમાં નિમ્ન દોષ કહે છે. નિમ્ન ચોરી કયો, ચોરી કે છે, નિમ્ન ચોર કે છે, અથવા કોઈ સત્પુરુષનો ઉપકાર થી સત્પુરુષનું બહુમાન વધે એમ કરવાને બદલે કોઈ જે સત્પુરુષની સાનિધ્ય મળ્યું હોય એને હિનપત્ર લાગે એવા કાર્યો કરે તો એ ઉપકારને ઓળવે છે. પ્રત્યુક ઉપકારને સામે અપકાર કરે છે, જેને ઉપકારને સામે ઉપકારથી દબાવવું જોઈએ, પ્રત્યુપકાર કરવાની લાગણી રહેવી જોઈએ એના બદલે અપકાર કરે છે. પુરુષને તો કઈ લેવા દેવા નથી, સામાન્ય રીતે વિચારી લઈએ છીએ. ગુરુદેવ નો આ સમાજ ઉપર ઉપકાર છે, કેટલાક અણસમજું કહેવાતા મનુષ્યો તો ન કહેવાય, એને પણ ગણાય છે એટલે કહેવાતા. ગુરુદેવની જે મહાનતા છે, ગુરુદેવની જે કીર્તિ છે જગતમાં, એને એમાં જરા લોકો ટીકા કરે કે જો આ ગાંધી સ્વામી વાળા આમ કરવા મીડ્યા, એવી જ એક પરિસ્થિતિ ઉભી થઈ કે એમના પ્રત્યેના ઉપકારને ઓર એવો ગણાય અથવા એમનો દુરુપયોગ ગણાય, એવો પ્રકાર આપણા મનમાં ઉત્પન્ન થઈ ગયો છે. એ બહુ દુઃખદાયક પરિસ્થિતિ ઉભી થઈ છે. કેટલા બોલના ઉપકારને ઓળવવાના તીવ્ર દર્શન જ્ઞાની એવા હોય કે જેને જગત માન ન દે કે હું જગત ઓળખતું ન હોય, જ્ઞાની તરીકે ન જાણતો. કોઈ જ્ઞાની એવા હોય કે જેને આપણું જગત જ્ઞાની તરીકે માનતું હોય, પ્રસિદ્ધ માન જેનાથી જ્ઞાન થયું હોય પીછું પાડે, અને જેનાથી નો થયું માનો તો આનાથી અમારા ઉપકાર. એવું પણ કેટલાક અણસમજણને લઈને કરી બેઠે, માનને માટે કરી બેઠે, એ પણ દર્શન કારણ છે. કેમ કે એને પોતાના જે ખરેખર નિમિત્ત આ માર્ગમાં વળવામાં નિમિત્ત થયા, આ માર્ગમાં વળવામાં નિમિત્ત થયા હોય એના નામને એ છુપાવે છે, વધારે મહત્વ વાળા કરે અને બોલે એનું ઓછું મહત્વ, એમ કે
મન ઓછું કરવા માટે
કોઈ પણ રીતે નહીં કરે. એ બધું દર્શન વૃત્તિનું જ જાણ, પ્રવચન લખ્યા હોય કે પ્રવચન કર્યા હોય એમની જે માનતા છે એ કઈ હતી નથી. આ ક્રિયાથી માનતા વધે છે કે આ ક્રિયાથી એની માનતા ઘટે છે એ પરિસ્થિતિ નથી. દ્રષ્ટાંત આપ્યો કે ફૂલ છે જંગલમાં ખીલે કે બગીચામાં ખીલે, એને કોઈ સૂંઘે કે એને કોઈ ના સૂંઘે, એની જે સુંદરતા ને સુગંધ છે એમાં શું ફરક પડી જવાનો
છે.
એ પ્રકારે સત્પુરુષ પ્રત્યે અવિનય ન થવો જોઈએ. પોતાનો સત્પુરુષ રૂપ ગુરુના ઉપકારને અગોપ્ય ભાવે પ્રસિદ્ધ કરવો, અગોપ્ય વિના મારા ઉપકારી છે, મારા ઉપર એમનો ઉપકાર છે, કોઈ રીતે પ્રત્યુપકાર થઈ શકે એવો નથી, પ્રસિદ્ધ કરવો અને તેમના ઉપકારને સર્વોત્કૃષ્ટ નહીં માનવો. એના જેવો બીજો દર્શન મળીને જન્મ મરણ કરશે તો સમાજ એને છોડાવશે
નહીં,
પરિસ્થિતિ માન તો જે છે તો ભાવમાં ભાવ જોઈને પુણ્ય પોતાના પુણ્ય પ્રવૃત્તિ કરે, એમાં તો બહારની પરિસ્થિતિ જોઈને પ્રવૃત્તિ કરે. મને કોણ રોકી શકે? બહારની પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો મહેમાન રોકાઈ ન જાય, મહેમાન તો થતો હોય તે જ થાય.
બરોબર. જય 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 જય